પૂજ્ય મિશ્રી ચંપાબેનના સમયસાર કળશ 36-37 ગાથા 50-55 નો સાર.
એક ચૈતન્યદેવ ને ગ્રહણ કરતા એમાં સાધના, એ સાધના ક્યાં સુધી પોતે પૂર્ણ કરીએ, પૂર્ણ વિતરાક દશા થાય ત્યાં સુધી સાધના, સાધનાની સ્થિતિ ક્યાં સુધી કેવળ જ્ઞાન થાય છે, એ સાધના પૂર્ણ થઈ જાય છે. કારણ પોતે પરિપૂર્ણ, એની પૂર્ણતા થઈ ગઈ, સ્વભાવે પૂર્ણ છે, પર્યાયમાં પૂર્ણતા થઈ ગઈ, સાધના એની પૂરી થઈ ગઈ. બધું એક ચૈતન્ય ગ્રહણ કર, મૂળ સ્વરૂપ ને ગ્રહણ કર, તો એની પાછળ બધું છે, બધી વિપત્તિનો નાશ થાય, બધા માર્ગો, બધા માર્ગ ખુલ્લા થઈ જશે, બધા માર્ગ એની પાછળ છે. સાધનાનો માર્ગ, મુનિ દશાનો માર્ગ, સમ્યક દશા, બધા માર્ગ ખુલ્લા થશે. કેવળ જ્ઞાનનો માર્ગ, બધો માર્ગ એક ચેતનાગો ને ગ્રહણ કર, એની પાસે બધા માર્ગ છે, એ બધા માર્ગ તને બતાવશે અને બધા માર્ગ ખુલ્લા થઈ જશે. એક ચેતના દ્રવ છે, ચેતના ગુણ એકલો નહીં પણ આખું ચેતન નાયક દ્રવ એને ગ્રહણ કરો, તારા બધા માર્ગ ખુલ્લા થઈ જશે. એ તને ચેતના દ્રવ જ બધા માર્ગ બતાવશે, ક્યાં રસ્તે જવું, કેમ કરવું, કે કેવી રીતે આ પૂર્ણ પર્યાયો પ્રગટ થાય, બધા માર્ગ ચેતના બતાવે. ચેતના કેવો છે, ચારે બાજુથી શુદ્ધતાથી ભરેલો, જેવો છે એવો એને તું ગ્રહણ કર. જો એમાં ભૂલ રહેશે તો તારી ભૂલ રહેશે, એની ગ્રહણ કરવામાં ભૂલ, જે તારી ચોખ્ખો શુદ્ધાત્મા સ્પષ્ટ ગ્રહણ થશે, તેમાં બધા માર્ગો આવીને મળશે અને બધું એમાં સમુક્ત, બધી વિપત્તિઓનો નાશ થશે. ક્રમે ક્રમે બધા માર્ગ, બધી દિશા એમાં તને ખૂબશે, એને સમ્યક દર્શન એમાં રહેલું છે. સમ્યક દર્શન ની સાથે ચારિત્રની દશા નો માર્ગ બધો એમાં રહેલો છે. ઉપર ચડવાની શ્રેણી એમાં રહેલી છે, કેવળ જ્ઞાન એમાં રહેલું છે, એને તું ગ્રહણ કર, એમાં બધું રહેલું. પર્યાય કેવી રીતે છે ને દ્રવ કેવી રીતે છે એ બધું તને એમાં ગ્રહણ થશે. ચૈતન સ્વરૂપમાં જા અને ચૈતન્ય મૂળમાંથી ગ્રહણ કરી દે તો એમાંથી બધું જ્ઞાન થશે. આખો મુક્તિનો માર્ગ એમાં સમજાય. એક રાજા છે, ચક્રવર્તી રાજા, એ રાજાને ગ્રહણ કરતા એમાં બધું તને મળશે. શક્તિ થી વ્યાપ્ત છે, જે સર્વસ્વ સાર છે, બધાનો સાર, બધો સાર હોય તો ચિત્ત શક્તિ માં રહેલો. જે ચૈતન્ય કેવો છે આત્મા, એને કેમ ગ્રહણ કરો, ચૈતન શક્તિ થી વ્યાપ્ત, ચારે બાજુ તેને ચૈતન ચૈતન થી વ્યાપ્ત છે, એમાં જડતાનો અંશ નથી, એમાં વિભાવની આકુળતા નથી. જે ચૈતન્યતા જેમાં ભરેલી છે, ચૈતન્યતા થી વ્યાપ્ત છે, એવો જે ચૈતન્ય એને ગ્રહણ કરે, એ સર્વસ્વ સાર છે, બધાનો સાર એ છે. વિભાવોથી જે શૂન્ય છે, ઉદગણથી જે શૂન્ય છે, ઉદગણના કોઈ ભાવો એમાં નથી, એનાથી શૂન્ય છે. બધા વિભાવ ભાવો ને ઉદગણના ભાવો બધા એનાથી શૂન્ય, બધા એને ઉદગણમાં નાખી દે, વિભાવ ભાવો ને ઉદગણમાં નાખી દે, અને તું ચૈતન્યથી વ્યાપ્ત એટલો ચૈતન્ય એને ગ્રહણ કરે. પછી વિભાવ શું છે એનો વિચાર કરીને તું જાણજે, વિભાવો છે એ તારો સ્વભાવ નથી, બધું કુદગળમાં નાખીને એક ચૈતન્ય ગ્રહણ કર, એમાં બધું તને પ્રાપ્ત થશે. એમ કહીને આચાર્ય દેવ કહે છે, પછી આખી ગાથા બધી ઉપાડે છે, નથી વર્ણ જીવને ગંધ ને રસ ને સ્પર્શ બધું એમાં કાઢી નાખે છે. ગુણ સમાન એ સમય બધું એક ચૈતન્ય ચારે બાજુથી સ્પષ્ટપણે ગ્રહણ કર. પછી સાધનાની પર્યાયો જે પ્રગટ થાય, બધા માર્ગ તને મળી ગયા છે, એને એકાને ગ્રહણ કર. અહીં કીધું ને કે આ બધું કહેવાય છે તો પછી આ અહિંસા ને એ બધું શું સમજે, એ બધો વ્યવહાર છે, એને તું જાણજે. પેલા બે ભાગ ચોખ્ખા કરીને આ જીવને આપું દિવસ એમ કરીને પછી આજે વિભાવ થાય છે શું છે તું પછી વિચારજે, અને માર્ગ બધા તને મળી જશે. આ માર્ગે જવું એ તને કઈ બધું સમજાઈ જશે. રસ્તે જાઓ, જઈને અગાશી ઉપર જઈને જોતો નગરના બધા મળે, બધા માર્ગો દેખાશે. એ વચ્ચે વચ્ચે એક એક ખંડ ખંડ માર્ગમાં ભરે કે આ માર્ગ કે આ માર્ગ, એક માર્ગે બને એનો મૂળ જે ઊંચામાં ઊંચો જે મેલો એના ઉપર ચડીને જો બધા માર્ગો દેખાઈ જશે. પછી ક્યાં માર્ગે ક્યાં પ્રવેશ કરવું છે, આ મહેલ ની અંદર કાયમ રહેવું છે, હવે ક્યાં દ્વારથી જવું એ પછી તમે પછી ખબર પડશે. તમે ગ્રહણ કરે બધા રસ્તા તરફ ચોખ્ખી. આ તો એક મહેલ તો ચૈતન્ય નો મહેલ ઉપર જોઈને પછી એમાં કાયમ સ્થિર થવું છે, કે માર્ગે થવું એ બધું પણ તમને દેખાઈ જશે. ગાથા બતાવી ઓછા શક્તિથી વાગતા બધા પુરગાર ભાવો શું સર્વસ્વ સાર છે એને ગ્રહણ કરીએ. કાયમ સ્થિર થવું એ અધિક પુરુષાર્થ નહીં, પ્રતીત કરે છે કે આ ચૈતન્ય દેવ આ છે. ભેદજ્ઞાની જીવન બધું સોંપી ચેતના નું ભેદજ્ઞાની ને બધું પ્રગટ થાય છે, વિપત્તિનો નાશ થાય છે, અંતરમાં દુઃખ થાય છે. ઓલું કળશ માં આવે છે સર્વસ્વ સાર, શક્તિ સર્વસ્વ સાર, જગત નો સર્વસ્વ સાર હોય તો ચિત શક્તિ છે, બીજું કઈ સાર નથી. બીજું બધું અસાર છે, દુનિયાની અંદર બધું અસાર હોય છે. તે જ શક્તિથી વ્યાપ્ત જે છે ઇતન તે જ સર્વસ્વ સાર સારભૂતિ છે, કઈ નથી. સાર માં જે સાર શાશ્વત રહેનાર છે તે સાર છે. ગઢ મથલ કેટલી અત્યારે ઉભી થઈ ગઈ છે, એવી કોઈ વિભાવ ભાવથી જુદો છે, એ બધાથી જુદો છે. એના ઉપર દ્રષ્ટિને સ્થાપ પછી સાધનાની પર્યાય તો હોય તો માટે દ્રવ દ્રષ્ટિને પેલા તો બરાબર દ્રવને ઓળખી દે, પછી એમાં એ દ્રવ ની અંદર કેવી જાતની પર્યાયો છે, કેવા ગુણો છે, એ બધું એની સાથે તને જણાઈ જશે. એટલે એમાં એ પર્યાયમાં શું વિભાવ થયો, સ્વભાવ પર્યાય કેમ થાય, બધું પણ મૂળ વસ્તુને જુઓ કે ક્યાં કઈ કઈ વસ્તુની આ બધી પર્યાયો વિભાવ સ્વભાવ એમાં ગુણો શું એ મૂળ વસ્તુને ગ્રહણ કરતો એમાં તને બધું જણાય. એટલે કીધું એમાં બધા માર્ગો જાણે, એટલે એમાં એ રીતે મૂળ વસ્તુને તું આત્માને ગ્રહણ કરતો એના ગુણો એની પર્યાયો બધું જણાય. પણ એને દ્રવને ગ્રહણ ન કરીને એ વિભાવ પર્યાયો ઉપર તારી દ્રષ્ટિ હોય તો મૂળ વસ્તુને ગ્રહણ કર્યા વગર એ કંઈ પર્યાયથી કંઈ એમ વસ્તુ મૂળ વસ્તુ જાણવી હોય તો વસ્તુને ઓળખવી પડે તો વસ્તુ જણાય. મૂળ વસ્તુને ઓળખતું ભેદનું દ્રષ્ટાંત હતું કે ઉપર જઈને જો એટલે મૂળ વસ્તુ ઉપર જો એ બધા માર્ગ, એટલે મૂળ વસ્તુને જો તેને ગુણો એની પર્યાયો એટલે એ બધા એના શું શું પ્રકારો છે, કઈ જાતના માર્ગો છે એ તમને જણાશે. મૂળ વસ્તુને ગ્રહણ કરતા એમાં મુક્તિનો માર્ગ પ્રગટ થશે. પછી એમાંથી કહે છે કે આ બધા પછી આખી દ્રવ દ્રષ્ટિ લીધી છે કે દ્રવ દ્રષ્ટિ મૂળ વસ્તુ કેવી રીતે શું વસ્તુ શું છે એવી રીતે છે, ચીજ શક્તિમાં બધા ભાવો શૂન્ય છે, ચીજ શક્તિ સર્વસ્વ સાર છે. હવે ચીજ શક્તિ કેવી છે કે જેમાં એ ચૈતન્ય તે ચૈતન્ય જ છે, ચૈતન્ય તે ચૈતન્ય અખંડ ચૈતન્ય જ છે. એમાં કોઈ જાતનું વર્ણ નથી, એમાં કોઈ જાતના કાળમ દાખમ લીલમ પીળમ ભળ કોઈ જાતનો વર્ણ એ ચિત શક્તિમાં નથી, કોઈ જાતની ગંધ એ આત્મામાં નથી કે આ સુગંધ કે દુર્ગંધ, કોઈ ગંધ જેમાં નથી, કોઈ જાતના રસો જેમાં નથી, ખાટો મીઠો કડવો કદાચ કોઈ રસ નથી, જે ચૈતન્ય શક્તિ અનંત મહિમાથી ભરેલો છે, અનંત શક્તિઓથી ભરેલો છે, તો આ એમાં નથી. જે પૂતગળના ગુણો છે એમાં નથી. કોઈ જાતના એમાં ગંધ નથી, કોઈ જાતના રસ નથી, કોઈ જાતના સ્પર્શ નથી. એ ભાર એને હોય તો કુંવળીને ખર્ચો નહીં આવે. વર્ષો છે બધા, કોઈ જાતનું નથી. આત્મા એનાથી બધાથી જુદો છે. કોઈ જાતનું રૂપ નથી કે બધું એક બધા વર્ણ ગંધરસ્પર્શ ભેગા થાય એક રૂપ, એક રૂપ એનું રૂપ શું એવું રૂપ નથી. એનું ચૈતન્ય રૂપ છે. કોઈ જાતનું શરીર એનામાં નથી, સંસ્થાન નથી કોઈ જાતનું. કોઈ હાડકાની મજબૂતાઈ કેવી હોય, વજ્ર ઋષભાદી સંગણાદી ઊંચા ઊંચું વજ્ર ઋષભના હાડકા મજબૂત કેવા બધું ઓછા ઓછા થતા હોય. વજ્ર ઋષભ નારા સંગણ નથી કે એવા છ જાતના સંગણ હોય કે કોઈ જાતના સંસ્થાનો એમાં નથી કે સમચળ સંસ્થાન હોય કે આવો આકાર શરીરનો હોય એવા કોઈ જાતના સંસ્થાનો છેલ્લેથી માંડીને પહેલા સુધીને કોઈ સંસ્થાન નથી. સમચળ સંસ્થાન કે ઈ કાપ છે કે એવું કોઈ જાતનું સંગણ એમાં સંસ્થાન નથી. કોઈ જાતના રાગ નથી, કોઈ જાતના દ્વેષ નથી. એવું ચીજ છે. કોઈ પ્રશસ્ત ભાવો કે અપ્રશસ્ત ભાવો કે કોઈ જાતનો રાગ દ્વેષ એમાં નથી, કોઈ જાતનો મોહ જેનામાં નથી. એવું ચૈતન્ય કેવું ગ્રહણ કરવું કે આવું ગ્રહણ કરવું કે આ બધું વર્ણગંધ્ર સ્પર્શ તો નથી પણ કોઈ જાતના રાગ દ્વેષ છે કે રાગ દ્વેષ વાળો પણ નથી. કોઈ જાતના મોહ એકત્વ બુદ્ધિ વાળો નથી. કોઈ જાતના આશ્રવો નથી. વિદ્યાર્થી અવિરતિ ને પ્રમાદ ને કસાય નથી. કોઈ જાતના પ્રત્યે આશ્રવો નથી. કોઈ જાતના કર્મો આત્મામાં નથી. જ્ઞાનાવરણી દર્શનાવરણી આવી કે જ્ઞાનાવરણી જ્ઞાન રોક્યું ને દર્શનાવરણી દર્શન રોક્યું ને એ તો એ કોઈ રોકતું નથી. તો કર્મ તો નિમિત્ત માત્ર છે. પોતાની પરિણામ શક્તિ પોતાની ઉપાદાન શક્તિથી એ રોકાઈ ગયું છે જ્ઞાન લખે. કોઈ કર્મ કે નોકર્મ મૂળ વસ્તુ સ્વરૂપમાં નથી. કર્મ નથી, કોઈ જાતના નોકર્મો નથી, કાંઈ નથી. એવા આત્માને ગ્રહણ કરો. પ્રત્યે એવું નથી કર્મ કે નોકર્મ જીવની છે, કાંઈ નથી. કોઈ જાતના વર્ગો નથી, વર્ગણા નથી કે સ્પર્ધકો નથી. કોઈ કર્મના વર્ગો કે એની વર્ગણાઓ થાય, પૂતગળની વર્ગણાઓ જે થાય, કોઈ વર્ગ થાય કે એના સ્પર્ધકો હોય એ કોઈ જાતનું આત્મા નથી. અધ્યાત્મ સ્થાનાંતર ના હોય એના ભેદ જે પડે એવા ભેદ આત્માના નથી. કોઈ અનુભાગના સ્થાનો કે આના આનો રસ્તાઓ ના રસ્તાઓ ના રસ્તાઓ એવું એવી કોઈ જાતના કશાય ના એવા રસ્તો હોય અનુભાગ સ્થાન કોઈ અનુભવના સ્થાન નથી. એવા જળ સ્થાનો ચૈતન્ય નથી. કોઈ જાતના યોગના સ્થાનો નથી. જેમાં કે મન વચન કાયના યોગ એવા યોગના સ્થાનો નથી. કોઈ બંધના સ્થાનો નથી કે આ જાતનો બંધ છે કે આ બંધ છે કે આ બંધ છે. એ છે બધો વ્યવહાર છે, મૂળ વસ્તુ સ્વરૂપમાં નથી. કોઈ ઉદયના સ્થાનો નથી કે ઉદય આવે છે ને પણ મૂળ વસ્તુમાં નથી. ઉદય સ્થાનો નથી, બંધ સ્થાનો નથી. કે આ બધા રાગદ્વેષ થાય છે એ થાય છે પર્યાયમાં પણ મૂળ વસ્તુમાં નથી. આ આશ્રવો બધા આવે છે પણ એ મૂળ આ શરીર દેખાય છે દેખાય છે પણ મૂળ ચૈતન્ય શરીર ચૈતન્ય તે રૂપે થયો નથી. એ આ કર્મ ને લઈને તો કેવળ જ્ઞાન તો દેખાતું નથી ને કર્મ તો નિમિત્ત છે. કર્મ છે એ વ્યવહાર પણ કર્મ ને આત્મા અત્યંત ચૈતન્ય જળ થયો નથી. ચૈતન્ય કર્મ રૂપે થયો નથી. જળતે જળતર કાળમાં ચેતન ચેતન્ય એ વેયના સ્વભાવ એકબીજા પણ સાથે નથી. કર્મ તે કર્મ ને આત્મા વચ્ચે આત્મામાં કર્મ નો કર્મ કાંઈ પણ આત્મામાં નથી. મન વચન કાયના યોગો કાંઈ આત્મામાં નથી. કોઈ સ્થિતિબંધ સ્થાનો કે આટલી કર્મની સ્થિતિ ને આટલી કર્મની સ્થિતિ. કોઈ પ્રકૃતિ સ્થાનો પ્રકૃતિ સ્થાન સ્થિતિબંધ સ્થાન. કોઈ સંકલેશના સ્થાન કે શુદ્ધિ સ્થાન. એ કોઈ મંદ કશાય તીવ્ર કશાય સંયમ લબ્ધિના સ્થાનો. એ બધા જે ભેદ પડે એ મૂળ વસ્તુમાં નથી. કોઈ માર્ગના સ્થાનો ગતિ ઇન્દ્રિય ને કાય ને દેશા ને યોગ નહીં ગયા. બધા જે છે જ્ઞાન માર્ગ ને દર્શન માર્ગ ને બધે લઈ ગયા. કોઈ જાતની એમાં આત્માને શોધવાથી નહીં મળે આત્મા, કે આમાં ગોતું કે ગતિમાં ગોતું કે આમાં ગોતું તેમાં ગોતું, એમ આત્મા નહીં મળે. કોઈ માર્ગના સ્થાનો મૂળ વસ્તુમાં નહીં, કે જ્ઞાનની એક પર્યાય કે જ્ઞાન માર્ગ ને કે દર્શન માર્ગ ને ભેદના માર્ગે આત્મા અભેદ નહીં છે. ભેદના માર્ગમાં ગોતવાથી અભેદ નહીં રહે, એમાં બધું ભેદ ભેદ આત્મા આવશે. માટે અભેદ ઉપર દ્રષ્ટિ મૂકવાથી અભેદ ગ્રહણ થશે. કોઈ માર્ગના સ્થાનો નથી, કોઈ જીવ સ્થાનો પણ નથી. આ બેન્દ્રિય જીતેન્દ્રિયના સંપક્ષેન્દ્રિય સંઘની પતેન્દ્રિય એવા જીવ સ્થાનો પણ જીવમાં નથી. એ બધા હવે બધા ભેદના વિભાવના સ્થાનો એ બધા આત્મામાં નથી. એવી રીતે ગોતવાથી મૂળ વસ્તુ આત્મા આત્મા નહીં આવે. એમ ભેદ ભેદમાં ગોતવાથી આત્મા નહીં આવે. ગુણ સ્થાન પણ નથી આત્મામાં. આત્મા તો વિખ્યાત ગુણ સ્થાને માંડીને બધા ગુણ સ્થાન બની ગયા. સાધક દર્શનની પર્યાયો છે એ મૂળ વસ્તુમાં નથી. સમ્યક દર્શનની ભૂમિકા ચોથું ગુણસ્થાન થાય, ચારિત્ર દશા થાય, પાંચમું થાય, છઠ્ઠું સાતમી ગુણસ્થાન, મુનિઓ ઝૂલે, શ્રેણી માંડે, અપૂર્વ કરણ ઉપર ચડી કાંઈ સ્થાનો આત્મામાં. અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપ્રાય, એ બધો શાંત મૌન, ક્ષીણ મૌન મૂળ વસ્તુ મને. એ મૂળ વસ્તુને ગ્રહણ કરે એ બધા વિશુદ્ધ અંદરમાં જે વધતી જાય, ગુણસ્થાની શ્રેણીઓ જે વધતી જાય મૂળ વસ્તુમાં, એવું ચૈતન્ય ગ્રહણ કરે છે. આવું ચૈતન્ય વર્ણાદિ ભાવા રાગાદિ મૂળવાદિ ભાવો તે અંતરદ્રષ્ટિ જોનારને દેખાતા નથી. આવા વર્ણાદિક ભાવો વર્ણ થી માંડીને બધા રાગ દ્વેષ મોહ આદિ ગુણસ્થાન બધા ભાવો અંતરદ્રષ્ટિ તત્વદ્રષ્ટિ જોનારને બધા દેખાતા નથી. એક સર્વોપરિ તત્વ જ દેખાય છે. બધાની ઉપર રહેનારું એવું એક તત્વ દેખાય, એવું ચૈતન્ય એકમાત્ર ચૈતન્ય અભેદ માત્ર ચૈતન્ય દેખાય છે. જેમાં કોઈ ભેદભાવો નથી તેઓ ચૈતન્ય દેખાય. એવું સર્વોપરિ તત્વ બધાની ઉપર ઉર્ધ્વ રહેનારો એવો એક ચૈતન્ય એને ગ્રહણ કર. આચાર્ય દેવે એક મુખ્ય વસ્તુને બતાવી છે કે આવી મુખ્ય વસ્તુને ગ્રહણ કર, પછી એમાં જે બધું છે એનું જ્ઞાન કર. કે આ બધું છે પણ એ બધું કાયમી નથી, એ બધું ટેમ પર આવે છે. મૂળ વસ્તુ પોતાનું જે સ્થાયી ઘર છે એ નથી. સ્થાયી ઘર જે છે એને ગ્રહણ કરો. એ સ્થાયી ઘરમાં વિશેષ સ્થિતિ કરવા માટે, સ્થિતિ કરવા માટે ટેમ પર ધન ભરવા માટે તે વેપાર કરે છે. એમ વેપાર કરીને તેમ પડે છે, પછી તો સ્થિતિ તો પોતામાં કરવાની છે. નિધિ પામીને જેમ જેમ કોઈ વતને રહી સુખ ભોગવે પોતાના વતનમાં જઈને, તો વતન તો ગ્રહણ કરી લીધું છે. વધારે નિધિને પ્રાપ્તિ કરે તેમ પડે છે. એ બધા ગૌણ સ્થાનો ને બધા આવે છે તેમ પડે. પછી કાયમી સ્થિતિ કરનાર નથી આત્મા. સાધનાની પર્યાય આવે છે. ઓલા તો કાયમી છે, નિધિ પામીને કોઈ એ જુદી અપેક્ષા થતી મુખ્ય દ્રષ્ટાંત થાય તે જ્ઞાન જન પદ જન સંગ છોડી જ્ઞાન વિતરી બધાને, પછી બીજાનો સંગ છોડી અને પોતાની જ્ઞાન વિતરી ભોગવે છે. નિર્મલા પરદેશમાં જઈને બધાને ઘડી આવે ને પોતાના દેશમાં આવીને એકાંત બીજાનો સંઘ છોડી દે, એકાંત સ્થાન મારી સેવા એમ કે છે. આ પોતે દ્રઢ દ્રષ્ટિને ગ્રહણ કરી પછી પર્યાય વધતી ગઈ, પછી સાધનાની પર્યાયો એ વેપાર છૂટી ગયો, પોતે પોતામાં સ્થિતિ કરી ગયો, અનંત અનંત નિધિ મળી ગઈ, અનંત કાળ સુધી ખૂટી જ નહીં એવી કે જેમાં કોઈ પહોંચી શકે નહીં, કે જેમાં કોઈ બહારના કોઈ આવીને એને ફેરફારો કરી શકે એવી નિધિ અખૂટ મળી ગઈ. ભંડારો ભર્યા છે અંદર, કે જે ભંડારો કોઈ ખૂટે જ નહીં એવો ભંડાર મળી ગયો. સાધનાને કરી ચૂકી ગયું છે, ગ્રહણ આ કરવાનું છે દ્રવ ઉપર દ્રષ્ટિ. પછી એમાં અનંત ગુણ કેવી રીતે છે, એની અશુદ્ધ પર્યાયો શું છે, એમાંથી આ વર્ણગન રસ રસને આ બધું ક્યાંથી આવ્યું, આ બધા શરીર ક્યાંથી ધારણ કર્યા, એ બધું એમાં જોઈ લીધું. એમાંથી પલટો ખાઈ અને શુદ્ધાત્માની પર્યાયો કેમ પ્રગટ થાય, અને શુદ્ધાત્મામાં સ્થાયી કેમ થઈ જવાય. દ્રષ્ટિ તો સ્થાપી દીધી, પણ આ પરિણતિ એ વિશેષ વિશેષ સ્થાયી કેમ થાય એને તું ઉત્સાહ કરીને એને જોઈ લઉં. એમાં ગુણ સ્થાનો પ્રગટે છે, વચ્ચે હવે પલટી જાય છે, ગુણ સ્થાનો વચ્ચે આવે છે. ગુણ સ્થાનો અમુક કાળ સુધી રહે છે, પછી પોતે સ્થાયી અંતરમાં જેવી દ્રષ્ટિ છે એવી પરિણતિ થઈ જાય છે. દ્રષ્ટિ જેવી છે એવી પૂર્ણ પરિણતિ, પરિણતિ અધૂરી હતી, એ વચ્ચે સાધનાની પર્યાય આવીને એ પરિણતિ પૂરી થઈ જાય છે, પછી ચૂકી જાય છે. મૂળ દ્રષ્ટિ આવી પ્રગટ
આશીર્વાદ.